તારીખ 14-2-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 127 અને 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 415
એમ બે કામ કરવાના છે એવો પ્રશ્ન કર્યો છે સમાધાન અંતરનો રસ લાગે એને બહારનો રસ કહીને છૂટી જાય એને બે પ્રયત્નો કરવા પડતા નથી એક બાજુના પ્રયત્નમાં જે કાર્ય થાય ત્યારે બીજી બાજુનું કાર્ય આપોઆપ થઈ જાય છે અંતરનો રસ લાગે આજે સ્વરૂપનો પોતાનું જે સ્વરૂપ છે એ અનંત સુખથી ભરપૂર છે એનો વિશ્વાસ એની ખાતરી થાય કે છે મારામાં અનંત સુખ તો અનંત રસ લાગે જીવને રસ ક્યાં લાગે છે કે જ્યાં સુખનો નિશ્ચય થાય છે ત્યાં લાગે છે સુખ દેખાય ત્યાં સુખનો નિશ્ચય ક્યારે થાય કે સુખ દેખાય ત્યારે સુખનું અનુમાન કરે ત્યાં સુધી એટલો સુખનું ખેંચાણ નથી થતું પણ સુખ ખરેખર સુખ લાગે ત્યારે પરિણામ ત્યાં રસથી ખેંચાય છે રસપૂર્વક ખેંચાય છે એવી વસ્તુસ્થિતિ છે એ પ્રકારે અંતરનો રસ લાગે એને બહારનો રસ એને છૂટી જાય એક બાજુ તીવ્ર રસ થાય તો બીજી બાજુ બધી બાજુના રસ ઉડી જાય માણસ પૈસા કમાય છે સુખ સાધન પ્રાપ્ત થાય એટલા માટે પણ પછી પૈસા કમાવા પાછળ કોઈ લોકો એટલા લાગી જાય છે કે સુખ આવેલા સુખ સાધન વાપરવાની સમય નથી રહેતો કેમ એક બાજુ જ્યાં તીવ્ર રસ થઈ ગયો બીજી બાજુ રસ આપોઆપ ઘટી જાય છે ઓછો થઈ જાય છે સંસારમાં એવી રીતે આત્મામાં સુખ છે એ એનો રસ લાગે બહારના રસે ચૂકી જાય છે બહારનો રસ ચૂરવાનો પણ પ્રયત્ન કરે અંદરનો રસ એમ બે પ્રયત્ન કરે એમ એક બાજુ પ્રયત્ન કરે એટલે બીજી બાજુ કામ થઈ જાય છે એ જ લખ્યું છે એક તરફનું ખેંચાણ થાય ત્યાં બીજા તરફનો રસ પહેલે છૂટી જાય છે જીવને પોતાના આત્મા તરફનો રસ જાગે ત્યાં વિભાવ તરફનો રસ વધુ છૂટી જાય છે સ્વભાવનો રસ લાગે એટલે વિભાવનો રસ છૂટી જાય છે પોતા તરફની રમણતા વધે ચૈતન્યમાં લીનતા વધે ત્યાં બહારનો રસ વધુ છૂટી જ જાય છે જ્ઞાન દશામાં થાય એ વાત જ્ઞાન દશાની છે પોતા તરફની રમણતા વધે એટલે લીનતા વધે લીનતા તો ક્યારે વધે જ્ઞાન દશા પ્રગટ થઈ હોય પછી લીનતા વધે ત્યાં બહારનો રસ સહેજે તૂટી જાય છે જેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રત્યે ત્યાં અંતાનો રસ તૂટી જાય છે ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગ થયો સ્વરૂપમાં લીનતા થઈ છે બે બાજુની વાત આવે છે એક બાજુની વાત એવી આવે છે કે એ તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે એને ક્યાંય ત્યાગ હોતો નથી પછકાણ હોતા નથી અને છતાં સમ્યક દર્શન છે એટલે મોક્ષ માર્ગ એમને છે. પણ સમ્યક દર્શન છે એટલું જ નથી, અવિરતિ હોવા છતાં પણ સ્વરૂપ આચરણ ચારિત્ર એમને હોય છે. સ્વરૂપમાં આચરણ કરવું એટલે પરિણમવું, સ્વરૂપમાં એકાગ્ર થઈને પરિણમે એવું આચરણ કથાનું સ્થાને પ્રગટ થાય છે. જાતિ અપેક્ષા એ ચારિત્રની એક જ જાતિ છે,
બરાબર.
સ્વરૂપ આચરણ ચારિત્રની જાતિ છે, તથાગુણ સ્થાને પણ એ જાતિ છે. મુનિ દશામાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાને પણ એ જ જાતિ છે, અને બારમા ગુણ સ્થાને ચારિત્ર ગુણ પૂર્ણ શુદ્ધ થઈને પરિણમે યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે પણ સ્વરૂપ આચરણ ચારિત્રની જાતિ છે. એ પરિણામને એની જાતિ, એની શક્તિ, એની ગતિ એવા ત્રણ પડખા છે. આમ તો ચોથો પડખો એ છે કે એનું વ્યાપકતા કેટલી, એ સ્વદેહ પ્રમાણ
બરાબર
એટલું આત્માનું ક્ષેત્ર હોય એટલું, એટલે સત્તા એને કહે છે. સત્તા કેટલી કે સ્વદેહ પ્રમાણ, જ્ઞાનમાં એવું છે બધા ગુણ સ્વદેહ પ્રમાણ સત્તામાં રહે છે. જ્ઞાનની સમ્યક જ્ઞાનની જાતિ ચોથા ગુણ સ્થાને પ્રગટ થાય, એ જ જાતિ કેવળ જ્ઞાનની છે, જાત નથી બદલતી. જ્ઞાનની જાત નથી બદલતી, ચારિત્રની જાત નથી બદલતી. જ્યાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ્યું ચોથા ગુણ સ્થાને, ત્યાં અનંતાનુબંધનો રસ તૂટી જાય છે. અનંતાનુબંધનો રસ પછી જે ચાર છે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સમજણ, એ તારતમ્ય ભેદે છે. તારતમ્ય એટલે શું, તીવ્રતામાં બધાનો ભેદ છે રસ, પણ અનંતાનુબંધ એ તો તૂટી જાય
બરાબર.
અંદરથી સ્વાનુભૂતિ વધે ત્યાં દ્વેષ વિરતિ પણ સહેલે આવી જાય છે, અને એ સ્વાનુભૂતિ એને લીનતા જ્યાં વધતી જાય જેમ જેમ વધે તેમ તેમ દ્વેષ એટલે અમુક અંશે, દ્વેષ એટલે અમુક ભાગે વિરતિ પણ એટલે છૂટી જવું, ત્યાગ થઈ જાય
બરાબર.
વિકલ્પોનો પણ ત્યાગ થાય અને વિકલ્પ અનુસાર પ્રવૃત્તિનો પણ ત્યાગ થાય, કેમ કે પ્રવૃત્તિ તો વિકલ્પને અનુસરીને થાય છે. જ્યાં વિકલ્પ નથી ત્યાં પ્રવૃત્તિ પણ નથી. વિકલ્પ બુદ્ધિપૂર્વકના વિકલ્પનો નાશ થયો જેટલો એટલી ત્યાં નિવૃત્તિ થઈ, એટલા અંશે નિવૃત્તિ થઈ, એટલો બાહ્ય ત્યાગ એને પાંચમા ગુણ સ્થાને થાય છે. અને એના અગિયાર ભેદ લીધા છે, અગિયાર પ્રકરણના અગિયાર ભેદ લીધા છે. એટલો એટલો ત્યાગ મુક્તો જાય છે, જેટલી જેટલી સ્વરૂપ સ્થિરતા મૂકી જાય છે. સ્વરૂપ સ્થિરતા વધે ત્યારે વિતરાગતા વધે, વિતરાગતા વધે ત્યારે રાગનો અભાવ થાય.
વિકલ્પ એ રાગ છે,
અને રાગનો જે અભાવ થાય ત્યાં રાગપૂર્વકની જે ક્રિયા થતી હોય એનો પણ અભાવ થાય. જેમ કે આત્મા ગુણ સ્થાને રાત્રિ ભોજન ત્યાગ એ નામની પ્રતિમા છે. આત્મા ગુણ સ્થાને છે ચારિત્ર, તો વિકલ્પ જ ન ઉઠે એટલી સ્વરૂપ સ્થિરતાથી હોય પાંચમા ગુણ સ્થાને, તો એ સાધકને વિકલ્પ ન ઉઠે. વિકલ્પ ન ઉઠે તો વિકલ્પ પૂર્વક ની પ્રવૃત્તિ તો ક્યાંથી થાય, એમ થાય. અંદરથી સ્વાનુભૂતિ વધે ત્યાં દ્વેષ વિરતિ પણ સહેજે આવી જાય છે. તેને પછી આટલા વિષય છોડવા કે આ કર્મ એમ રોકાવું પડતું નથી.
કરતા બુદ્ધિ નાશ્તી
કરતા બુદ્ધિ તો ચોથા ગુણ સ્થાને ગઈ, પણ આટલા વિષય છોડવા એમ કર્તૃત્વ નથી કરવું પડતું, કૃત્રિમતા નથી કરવી પડતી, વિકલ્પ જ ન ઉત્પન્ન થાય. જ્યાં વિતરાકતા વધે ત્યાં વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. બસ જો બારમા ને બારમા રોકાય તો તેને રસ પૂરતો નથી. બારમા ને બારમા રોકાય એટલે બારમી ને બારની પ્રવૃત્તિ ચાલુ રાખે તો રસ પૂરતો નથી. આ કશાય ઓછા કરવા કે આ કરવું એમ નથી, પણ પોતા તરફ વળે ત્યાં સહેજે રસ તૂટી જાય છે. અસ્થિ નું કાર્ય થાય એટલે નાસ્તિ નો અભાવ થઈ જાય છે. તે શુભ ભાવનામાં આવે ત્યારે મંદ કસાય થાય, શુભ ભાવમાં આવે ત્યારે મંદ કસાય થાય, પણ કસાયનો અભાવ તો ભેદ નામની ધારા પ્રગટ થાય અને ઉપયોગ પોતા તરફ જાય ત્યાં સહેજે થઈ જાય છે. શું તફાવત બતાવ્યો કે શુભ ભાવનો મંદ કસાય જુદી વાત છે અને સ્વરૂપમાં લીન થઈને વિતરાગતા વધે ત્યારે રાગનો અભાવ થાય એ જુદી વાત છે. રાગ મંદ થાય એક વાત છે જુદી, રાગનો અભાવ થાય એ બીજી એક વાત છે જુદી. એમ બે વાત જુદી પાડવી છે. શુભ ભાવમાં આવે ત્યારે મંદ કસાય થાય, પણ કસાયનો અભાવ તો વેદનાની ધારા પ્રગટ થાય, વેદનાન પૂર્વક ઉપયોગ સ્વરૂપમાં લીન થાય ત્યારે સહેજે થઈ જાય છે. મંદ કસાય જુદી વાત છે. સુગંધીજી એક વાત લીધી છે કે કોઈ એવી કલ્પના કરે છે કાર્યની પદ્ધતિ ન સમજે ત્યારે કલ્પનાથી કે કસાય મંદ કરતા કરતા આવું કરી નાખશે, અને જ્ઞાન શાસ્ત્ર વાંચી વધારે વધારીને કેવું જ્ઞાન કરી નાખશે. બે પદ્ધતિ ખોટી છે. એ રીતે જ્ઞાન વૃદ્ધિ પણ નહીં થાય અને એ રીતે કસાય રાગનો અભાવ પણ નહીં થાય. રાગનો અભાવ ભેદ જ્ઞાનથી થાય છે, શુભ ભાવથી નહીં. શુભ ભાવ તો રાગની મંદતા છે પણ અભાવ નથી. જેમ કે શુભ ભાવથી લાભ માનનારા કે રાગનો અભાવ માનનારા શું કરે છે? ઘણો શુભ ભાવ કરે છે. શું કરે છે? તો ત્યાં રાગ વધે છે, શુભ રાગ પણ ત્યાં વધે છે, રાગનો અભાવ નથી થતો. પણ વેદ જ્ઞાનમાં રાગથી ભિન્ન પડવાનો પુરુષાર્થ કરે ત્યારે રાગનો અભાવ થાય છે. શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈને રાગનો અભાવ થાય છે. બે જુદી જુદી કાર્ય પદ્ધતિ છે, પણ જેને વેદ જ્ઞાનનો પ્રયોગ અંદરમાં કેમ કરવો એની સૂઝ નથી, એને એમ થાય છે કસાય મંદ કરતો જાવ, કસાય મંદ કરતો જાવ, કસાય મંદ કરતો જાવ. આ ધ્યાનમાં બેસીને પણ એ કરે છે, કસાય મંદ કરવાની વાત છે. વેદજ્ઞાન જુદો વિષય છે. કસાય ગમે એટલો મંદ થાય અભાવ નો, અને વેદજ્ઞાન કરે તો કસાય નો અભાવ થાય. જ્ઞાન દશા નું જે વેદ જ્ઞાન છે એ સહજ છે, શુદ્ધ ઉપયોગ થઈને આત્મા છૂટો પડી ગયો છે એટલે સહેજ ચાલ્યા કરે છે. સહજપણે અચૂકપણે નિરંતર ધારાવાહી ચાલે. જ્ઞાન દશા થયા પહેલા ભેદ જ્ઞાનનો પ્રયત્ન છે. ભેદ જ્ઞાન એવું થયું નથી, જ્ઞાન દશામાં થાય એવું થયું નથી, એનો પ્રયત્ન છે. એટલે પ્રયત્ન કરતા કરતા આગળ વધે છે. એને ભેદ જ્ઞાન કહે છે, પણ ખરેખર એ ભેદ જ્ઞાનનો પ્રયત્ન છે. ભેદ જ્ઞાન કેવું નથી, ભેદ જ્ઞાનનો પ્રયત્ન. એ પ્રયત્નમાં મન શિથિલ પણ હોય, એ પ્રયત્નમાં શિથિલ પણ હોય તો ક્યારેક થાય ને ક્યારેક ન થાય, ક્યારેક કામ થાય ને ક્યારેક પ્રયત્ન થાય ને ક્યારેક ક્યારેક પ્રયત્ન ન થાય. ઉગ્ર પણ હોય તો એ પ્રયત્ન સતત પણ થાય, અને સતત પ્રયત્ન ચાલે પછી શુદ્ધ ઉપયોગ થાય. શુદ્ધ ઉપયોગ થાય પછી સહજ ભેદ જ્ઞાનની ધારા નિરંતર ચાલુ. ધૂન ચાલે એ પરમાગમ સાધના 304 થયા પહેલા કેવો પ્રયત્ન હોય છે એ વિશે ચાલી રહ્યો છે. આગળ પાછળ પણ વાત કરી છે કેવી રીતે અધરથી થાય. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. એવા ભાવે કે હું આવો મહાન પદાર્થ એને પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ થયું છે, ઓળખાણ થઈ છે, નમૂના ઉપરથી સેમ્પલ ઉપરથી આખી ચીજ જ્ઞાનમાં આવી ગઈ, જ્ઞાન લક્ષણો ઉપરથી બેહદ જ્ઞાન સ્વભાવ જ્ઞાનમાં આવી ગયો. એને પોતાની જેટલી મહાનતા છે એટલી મહાનતા ભાષે છે, ભાષે છે કે તીર્થાત્મા છે, એનો પ્રયોગ ચાલે છે. અને એ પ્રયોગમાં મૂળમાંથી અંદરથી પુરુષાર્થ ઉપડીને પ્રયોગ થાય છે. એમ નિરાલંબનપણે, નિરાલંબનપણે એટલે એ વખતે સૂક્ષ્મ વિકલ્પો આત્માના સ્વરૂપ સંબંધીના ચાલતા હોય તો તેનું પણ અવલંબન નથી, તેનો પણ આધાર નથી. આવા વિકલ્પ હોય તો હું આગળ વધુ એમ નથી કે વિકલ્પ થવા છતાં વિકલ્પ ઉપર દ્રષ્ટિ નથી, ત્યાં નજર નથી કેવા વિકલ્પ થાય છે. છતાંય એના ઉપર નજર
નથી,
એની દ્રષ્ટિ તો જે સ્વરૂપ ભાષ્યું છે એના ઉપર છે. એટલે નિરાલંબનપણે કોઈના આધાર વિના, એટલે ચાલતા વિકલ્પના આધાર વિના, શાસ્ત્રના આધાર વિના, આ શાસ્ત્ર વાંચું તો મને અનુભવ થાય એમ પણ નહીં, આ વિકલ્પ કરું તો મને અનુભવ થાય એમ પણ નહીં. થોડા આધાર વિના એને અધર થી કે છે, એને અધર થી કે અધર થી વિચાર ની ધૂન ચાલતા ધૂન માં ચડી ગયું. છેલ્લે છેલ્લે સ્વાનુભવ પહેલા સ્વરૂપ ની ધૂન ના પરિણામ હોય છે. એક જ ધૂન અધર થી ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે આત્માના સ્વરૂપ નો, આત્માના સ્વભાવ નો એવો રસ આવે, એવો રસ આવે કે બહાર માં આવવું ગમું ગોઠે નહીં, ત્યાંથી છૂટવું ગમે નહીં. મનમાં ચાલે છે, બુદ્ધિ નો તો બહુ વિષય નથી, આમાં ચાલે છે મનમાં, પણ મન ઉપર દ્રષ્ટિ નથી. વિકલ્પ ચાલે છે, વિકલ્પ ઉપર દ્રષ્ટિ નથી. ધૂન છે, એ ધૂન છે, અને ધૂન નો વિષય પોતાનું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. ધૂન નો મન નથી, મન તો અનુભવ વખતે જાય, એ પેલા મન નો જાય. ત્યાં સુધી મન નું અવલંબન છે, અને મન નું અવલંબન છે ત્યાં સુધી સ્વાનુભવ નથી. સ્વાનુભૂતિ તો સ્વરૂપ ના અવલંબન પ્રગટ થાય ત્યારે મન નું અવલંબન છૂટી જાય. પણ છતાં અધર થી ધૂન લીધે એનો શું છે કે ધૂન નો વિષય પોતાનું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એટલે અધર થી ધૂન લીધી. બહાર માં આવું ગોઠે જ નહીં, હજુ છે તો વિકલ્પ. શું કે છે, આજ સુધી હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું, આ હું, જોર જોર એના ઉપર છે. શું એમ ઘોડણ નું જોર ચાલતા ચાલતા રસ થી ઘૂંટાય, સ્વરૂપ રસ ઘૂંટાય જોર જોર થી, એ ચાલતા ચાલતા એ વિકલ્પો પણ છૂટીને અંદર માં ઉતરી જાય, છૂટી જાય, અને પરિણામ છે એ પ્રસરી જાય પ્રદેશે પ્રદેશે. એવી નિર્વિકલ્પ થવા પહેલાની આવી સ્થિતિ હોય છે, આવી દશામાં હોય છે. એ જ્યારે વિકલ્પો છૂટીને અંદરમાં ઉતરી જાય ત્યારે એને શુદ્ધોપયોગ થતાં સમ્યક જ્ઞાન પ્રગટ્યું, એ જ વખતે સમ્યક દર્શન પ્રગટ્યું, એ જ વખતે સ્વરૂપની લીનતારૂપ સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ્યું. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ ત્યાં પ્રગટ થઈ ગયો. પછી આગળ ચાલશે, આ શરૂઆત થઈ, અને શરૂઆત થયા થતા પહેલા, શરૂઆત થતા પહેલા, શુદ્ધોપયોગ થતા પહેલા આવા ધૂન વાળા પરિણામ હોય છે. ગોલનના સ્વરૂપ રસના ગોલનના પરિણામ અને સ્વરૂપની ધૂન ચડી હોય એવા પરિણામ હોય છે. કેમ ધૂન ચડી, કેમ ધૂન ચડી, તો કે સ્વરૂપ એવું છે કે ધૂન ચડી જાય. વસ્તુ એવી છે સ્વરૂપ ધૂન ચડ્યા વિના, લક્ષમાં આવે ભાવ ભાષણ માં આવે તો એની ધૂન ચડ્યા વિના એવી વસ્તુ છે. પણ જે સુખ કેવળ જ્ઞાનમાં પ્રગટે એના કરતા અનંત ગુણનો દરિયો અંદર ભર્યો છે, સુખનો દરિયો અંદર ભર્યો છે, એટલે ધૂન ચડે ચડે ને ચડે. નિર્વિકલ્પ થતા પહેલા જે ધૂન ચડે છે એમાં વચ્ચે તૂટક પણ નથી થતું. એ તો ધૂન ચડી એટલે ચડ્યું, પછી કઈ ખબર ન આવે ખૂનમાં ચાલે. મોટા ભાગે બહુભાગ મનુષ્ય તો ધ્યાનમાં આવે છે. કોઈ કોઈ જીવો પૃથ્વી કે જેને ધ્યાનનું હોય તો એ ધ્યાનમાં જ ચાલતા હોય, એ ધૂનમાં જ ચાલતા હોય છે. ખાય તો ધૂનમાં, હાલે તો ધૂનમાં, ધૂનની બહાર જ નહીં. ધૂન પાપ કઈ નથી, ધૂન એવી ધૂન ધૂન એની ધૂન ને ચડી જાય. પછી નીચે લખે છે કે આ આત્માને પરમાત્મા થવાની વાત છે. આત્માને પરમાત્મા થવાની આ વાત અબજોના અબજો રૂપિયા આપે તો પણ સાંભળવા મળે તેવી નથી. સાંભળવા માટે હું અબજો રૂપિયા મળે એ પુણ્ય જુદી જાતના, અને આ વાત સાંભળવા મળે એ પુણ્ય જુદી જાતના. એમ કે છે રૂપિયાથી જોખાય એવું નથી. લોકો પુણ્યને રૂપિયાથી જોખે છે ને, આને બહુ પૂછા, ઘણા ઘણા રૂપિયા મળી ગયા, બહુ પૂછા. તો કે નહીં, આ વાત એવી છે કે અબજોના અબજો રૂપિયાથી પણ એને તુલના થાય એવો નથી. આ પરમાત્માની વાત પૈસાની ચીજ જ નથી. આનું પૈસાથી મૂલ્યાંકન થઈ શકે નહીં, કે બહારની કોઈ ચીજથી મૂલ્યાંકન થઈ શકે નહીં, એવી આ ચીજ છે. 305 માં એટલી વાત કરી શકું. અભિપ્રાય ની બહુ સરસ વાત કરી છે. માથાનો કાપનાર, કંઠનો ગળાનો છેદનાર, જેટલું પોતાનું અહિત નથી કરતો તેટલું અહિત પોતાનો ઊંધો અભિપ્રાય કરે છે. અભિપ્રાય પર ગુરુદેવે વાત કરી ઊંધો અભિપ્રાય કેટલું નુકસાન કરે. ગુરુદેવે કેટલું કહી ગયા છે, જગતને પોતાના ઊંધા અભિપ્રાયની ભયંકરતા ભાસતી નથી, ભયાનકતા ભાસતી નથી. અનુભવ તો સહેજે થઈ જાય છે, તે માટે બે પ્રયત્નો કરવા પડતા નથી. એક પ્રયત્ન માં બીજો સમય જાય છે.
બરાબર.
ત્યાં બહારથી રસ તૂટે ત્યાં અંતરનો રસ વધી જાય, અને અંતરનો રસ વધે ત્યાં બહારથી રસ છૂટી જાય. જુદા જુદા બે પ્રયત્ન કરવા પડતા નથી. એક બાજુનો પ્રયત્ન કરે તો બીજી બાજુનું કામ આપોઆપ થાય છે. આત્માના અનુભવ નહીં થવામાં દ્રષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે? શ્રદ્ધાનો દોષ છે કે જ્ઞાનનો દોષ? એક દોષ હોય ને એક ન હોય એવું તો કઈ બને નહીં. પણ ભૂમિકા અનુસાર જુદી જુદી વાત જ્ઞાનીઓએ કરી છે. આત્માનો અનુભવ નથી થતો તેમાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેનો દોષ છે. અનુભવ થવો એટલે પોતાના પરમાત્મ સ્વરૂપ નો સાક્ષાત્કાર થવો, એને અહીંયા સ્વાનુભૂતિ કહે છે. અને એની મુખ્યતાથી આ ગ્રંથમાં ચર્ચા ચાલી છે, એટલે સ્વાનુભૂતિ દર્શન નામ કહે છે. આત્માનો અનુભવ નથી થતો તેમાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેનો દોષ છે. દ્રષ્ટિનો મુખ્ય દોષ છે, કેમ કે આખે આખી ઉલટી પરિણમે છે. માટે દ્રષ્ટિ પૂરેપૂરી ઊંધી થાય છે એટલે એનો સૌથી વધારે દોષ છે. શ્રદ્ધાનો દોષ મોટો છે એમ કે છે.
બરાબર,
દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય. એ જ્ઞાન દશામાં સવળી દ્રષ્ટિ પરિણમે ત્યારે એનો અનંત પૂરેપૂરી સવળી પરિણમતી હોવાથી અનંત શક્તિથી એનું જોર હોય છે. એટલે બીજા ગુણોનું પણ જોર વધે છે, જ્ઞાનનું જોર પણ વધે છે. જ્ઞાન મિથ્યા નથી પણ છતાં જ્ઞાન ને સમ્યક ત્યાં નથી કહેવાતું. જ્ઞાન માં તો યથાર્થ વસ્તુ ભાષું છે, ઉપશમ થવાને યોગ્ય થઈ ગયું છે. એટલે અંતકાળમાં ઉપશમ થઈ જશે મિથ્યાત્વ અને ઉત્તમ સમય દર્શન પ્રગટ થઈ જશે. મંદ પુરુષાર્થ હોય તો છ મહિના, આમ તો મંદ પુરુષાર્થ વાળા ને મહિનો, બે મહિના, ત્રણ મહિના લાગે, છ મહિના તો મેક્સિમમ કાળ. ચારિત્રમંદ તો મિથ્યા દ્રષ્ટિ દરેલિંગી ચિંતનો કરે છે. અહિયાં દર્શન નો જે પાકળો કર્યો છે ભાવભાષણ ને લઈને, છતાં પણ પુરુષાર્થ થકી જે ઉપડવો જોઈએ એટલો નથી ઉપડતો. એ
સમય જીવને એવા કયા ભાવ હોય છે કે એનું
બે ભાવ અંદર વધારે જ હતો ભાવ, જે પુરુષાર્થ થી આત્માને પ્રત્યક્ષ કરીને પુરુષાર્થ ની ઉગ્રતા આવવી જોઈએ. એ પ્રકાર જેટલો વધારે કરવો જોઈએ એટલો વધારે નથી થતો, કઈક પ્રમાણમાં ઓછો થાય છે. માટે સમય જાય છે, પણ વિચાર પણ થઈ ગયો છે, જ્ઞાન યથાર્થ થઈ ગયું છે. પણ પુરુષાર્થ ની અંદર તીવ્રતા મંદતા જુદા જુદા જીવનને જુદી જુદી હોય છે. બધા જીવોની એક સરખી તીવ્રતા નથી હોતી કે મંદતા નથી હોતી. ભિન્ન ભિન્ન જીવોનો ભિન્ન ભિન્ન પ્રકાર તીવ્રતા મંદતાના હોય છે. ફુગાની વિને એક દિવસ તીવ્ર તીવ્ર પુરુષાર્થ માનતા,
પુરુષાર્થ તો પોતે પિંડ છે,
અનંત પુરુષાર્થ નો પિંડ છે, પણ પ્રગટ પુરુષાર્થ થાય એટલું કામ થાય. અમારી પાસે મીઠાઈના ભંડાર ભર્યા છે, લક્ષણ પેટમાં નાખો એટલે ભૂખ માંગે, એક બટકો ખાવતો એટલે ભૂખ માંગે, બે બટકા ખાવતો એટલે ભૂખ માંગે. ભંડાર ભરવો શું કામનો? મિષ્ટાનના ભંડાર ભર્યા હોય, ખાય નહીં તો ભી પડે, એમ પુરુષાર્થ ન થાય તો કામ ન થાય. અંદર અનંત પુરુષાર્થ છે આત્માનો શક્તિ રૂપે, પણ કામ તો વ્યક્તિમાં થાય છે. શક્તિ વપરાય નહીં તો શક્તિ નકામ બેકાર રહે છે, શું કામની શક્તિ? શક્તિનો સદુપયોગ થવો જોઈએ. ખાસ કરીને પ્રત્યક્ષ કરીને પુરુષાર્થ નું તીવ્ર કરવો જોઈએ, એવો પ્રકાર ઓછો છે.
એટલે પ્રત્યક્ષ કરીને એમાં
શું ભાવ ભરેલો છે? એમાં શું વસ્તુ અનંત પ્રત્યક્ષ છે, એને વિઝ્યુલાઇઝ કરી વારંવાર તો પુરુષાર્થ ઉછળે. વિઝ્યુલાઇઝ કરવું એટલે જેમ તમે કોઈ પ્રસંગને જોતા હોય એવી રીતે, તમે વાત કરો કે મારા આની હારે આવી વાત થઈ, ત્યારે એવી વાત થઈ ત્યારે તમે એ પ્રસંગને નજરમાં જોતા હોય ને એવી રીતે વાત કરતા હોય. જોવું, વિઝન એટલે જોવું, ટેલિવિઝન નથી કહેતા એની ક્રિયાને વિઝ્યુલાઇઝેશન, જોઈ જોતો હોય એવી રીતે એમ આત્માનો વિચાર કરે ને, આત્માને નિધિધ્યાસન માં લે. એનો શાસ્ત્રીય શબ્દ નિધિધ્યાસન છે, અને અંગ્રેજીમાં એને વિઝ્યુલાઇઝેશન કહે છે. વિઝ્યુલાઇઝ કરે, જોવે જોવે પ્રત્યક્ષ જોવે કે મારો આત્મા આવે છે.
પ્રત્યક્ષ
અંશે અનંત પ્રત્યક્ષ ને વિઝ્યુલાઇઝ કરી દીધું, એને વારંવાર વિઝ્યુલાઇઝ કરે. ભાવવાસનમાં આવેલા પોતાના પરમાત્મ સ્વરૂપને વારંવાર વિઝ્યુલાઇઝ કરે. જેટલું તો વારંવાર કરે એટલી વાર પુરુષાર્થ દૂર કરી દીધું, બહાર આવે. પુરુષાર્થ શક્તિમાંથી વ્યક્તિ થાય, એનો એક જ ઉપાય છે, એક જ રીત છે, બીજી રીત નથી, વિધિ નથી. જેટલો વધારે થાય તેટલો અનુભવ વહેલો, જેટલો એમાં ઓછો થાય તો અનુભવ મળો. પણ સ્થિર પુરુષાર્થ હોય તો એટલો નહીં, દોઢ બે મિનિટ મદદ થઈ જાય. સૌ મને તો બહુ મેક્સિમમ બાંધે છે.
કૃપાલુદેવે જે કહ્યું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ,
ક્ષણ માટે પણ સંભાળી લેવું, જરા વિસ્મૃત કરી જાય છે. જે પોતાના સ્વરૂપ નું વિસ્મરણ કરી જાય છે, ભૂલી જાય છે કે હું આવો છું, એ ક્ષણ પણ એને સ્મરણ તો કરે, સંભાળતો કરો તો તને રસ ઉત્પન્ન થશે, તો એ રસ લંબાશે એમ કહે છે. દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય, મોક્ષ માર્ગની અંદર શ્રદ્ધાનું જોર થાય તો બીજા ગુણો પણ વિકાસ પામે છે અને જ્ઞાન પણ છે. દ્રષ્ટિ સંયોગ થાય તો જ્ઞાન પણ સંયોગ થાય છે, અનંતા ગુણો પણ સંયોગ થાય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બંને માં વિપરીતતા છે. દ્રષ્ટિ અને જ્ઞાન મિથ્યાત્વની દશામાં, સંસાર દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેમાં વિપરીતતા છે, પણ છતાં દ્રષ્ટિની મુક્તતા છે. કેમ કે અનંત શક્તિથી ઊંધી પરિણમે છે. સવળી થાય તો અનંત શક્તિ, અવળી થાય તો અનંત શક્તિ. દ્રષ્ટિ ફરે તો જ્ઞાન ફરી જાય છે. પછી એટલું કીધા પછી પહેલી ભૂમિકાની વાત કરે છે, આ ઉપરની ભૂમિકાની વાત કરે છે. પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે. એટલે પહેલી ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતા છે. જ્ઞાન સાધન છે, જ્ઞાન પ્રધાન સાધન છે. કેમ કે દ્રષ્ટિ ઊંધી પડી છે, સાધન ક્યાંથી બનાવેલ? પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે, પણ મોક્ષ માર્ગમાં પહેલી મુખ્ય દ્રષ્ટિ છે. મોક્ષ માર્ગની તો દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિના બળે સાધક આગળ વધે. જ્ઞાન ઓછું હોય એનો વાંધો નથી. દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય છે, દ્રષ્ટિની સાથે જ્ઞાન જોડાઈ જાય છે. દ્રષ્ટિ સમૃદ્ધ થાય ત્યાં જ્ઞાન સમૃદ્ધ થઈ જાય છે. તો અનંતા ગુણો સમૃદ્ધ થાય છે. અભેદ પદાર્થ હોવાથી જ્યાં દ્રષ્ટિ સમૃદ્ધ થઈ, શ્રદ્ધા સમૃદ્ધ થઈ, સર્વ ગુણાંત સમૃદ્ધ, બધા ગુણો સમૃદ્ધ થાય છે. ગુરુદેવે એકનું સ્પષ્ટ કર્યું છે કે કઈ ભૂલ ન થાય. આટલી બધી વાત કર્યા પછી એ બધો ટોપલો ગુરુદેવના ખાતે થતો છે. આ બધી જેટલી વાત કરી બધી રકમ ગુરુદેવને છે. અમે તો એમના વચ્ચે વાત કરીએ
છીએ. જુદી રીતે લીધું ને ગુરુ બાળકમાં, કૃપાળુ દેવે ગુરુ બાળકમાં જુદી રીતે લીધું. હવે જ્ઞાન દર્શન શબ્દ નો સંક્ષેપ શું પરમાર, એને જોતા વિચારી વિશેષ થી સમજશે ઉત્તમાત્મા. શ્રી દેહાદી થી બિન આત્મા ઉપયોગી સદા આવેલા નિયમ જાણ્યા સદગુરુ ઉપદેશ થી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાને કરીને જાણ્યું જેની વર્તે તે શુદ્ધ પ્રતિ છે સદા. તો ભગવંતે દર્શન સમીપ કીધું.
જ્ઞાને કરીને જાણ્યું, જ્ઞાન પૂર્વક સંતાન છે. પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચું વિચાર આદિ આવે છે.
આ તો જ્ઞાનને થોડું હોવું કે નથી, શ્રદ્ધાને મુખ્ય કરી માટે મારે આપ્યું.
એટલે ક્યારેક જ્ઞાનને મુખ્ય કરાય છે, મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનને મુખ્ય કરાય છે.
સદગુરુ હોવા, સદગુરુનો ઉપદેશ, સમક્ષ પરમાત્માનો ઉપદેશ.
હા, તમને જ્ઞાનમાં આવે ને ઉપદેશ તો જ્ઞાનથી સમજાય ને. એટલે ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે. અને મોક્ષ માર્ગમાં શ્રદ્ધા અનંત શક્તિથી પરિણમે માટે ત્યાં શ્રદ્ધાની પ્રધાનતા છે. એ બે વાત જુદી જુદી છે, બે ભૂમિકાની જુદી જુદી વાત છે. એટલે શું છે કે જ્યારે કોઈ પણ જ્ઞાની હોય એનું મોક્ષ હોય, આપણે વાત કરે ત્યારે એને પોતાના ગુરુનું સ્મરણ આવ્યા વિના રહેતું નથી. અને ગુરુનો ઉપકાર એને દેખાયા વગર રહેતો નથી. કેમ કે એ પહેલાની પોતાની દશાને એને ખ્યાલ છે કે હું ક્યાં ક્યાં કેવી કેવી થાપ ખાતો, ભૂલ ખાતો હતો, કેવી રીતે આથડતો હતો, રખડતો હતો, અને મારો પત્તો ખાતો નહોતો. આ ગુરુએ સમજાવ્યા પછી ગાડી પાછે ચડી એટલે બીજાને સમજાવે ત્યારે એને પોતાના ગુરુનું સ્મરણ થાય, પોતાના ગુરુના ઉપકારનું સ્મરણ થાય. એમને સમજાય જે કોઈ અટકે તે પોતાની ભૂલથી અટકે છે. સમજાવનાર સમજાવે છે, અટકે છે પોતાની ભૂલથી અટકે છે. કહે કાંઈ અને સમજે કાંઈ, પછી ભૂલ થાય જ નહીં. એ બહુ રમૂજી દ્રષ્ટાંત ગુરુ જેવા. પણ એમ કહ્યું કે ફાનસ સળગાવો, તો નાખ્યું ભડકામાં. ફાનસ સળગાવો કહ્યું, નાખ્યું ભડકામાં. ફાનસમાં જે વાટ છે એને સળગાવવાની હતી, આખો ફાનસ ભડકામાં નહીં. એમ ફાનસ સળગાવો એમાં કહેવા માંગે છે, કઈ સમજે છે, એના જેવું થાય તો ભૂલ થાય, પોતાની ભૂલે ભૂલે. વાત તો વાતની રીતે થાય, વ્યવહારથી થાય ને નિશ્ચયથી થાય. સમજવું એની જવાબદારી પોતાની છે. સાચું સમજવું, યથાર્થ સમજવું એની જવાબદારી પોતાની છે. સમજાવનાર તો ઘણું સમજાવે, પણ એ ન સમજે પોતે એ રીતે પોતાની રીત છૂટ ન મૂકે તો શું થાય? ઉલટી રીત મૂકે નહીં તો શું થાય? કેટલી રીતે સમજાવવામાં આવે છે કે આ વાત તારા આત્માની છે, તારા આત્માને લક્ષ્યમાં રાખીને, મુખ્ય રાખીને, તારા આત્મામાં લાગુ કરીને આ વાતને સમજ. શું કે છે? વાતને તારા આત્મામાં લાગુ કરીને સમજ. હવે એના બદલે એમ જેમ સમજે તો પછી એના બદલે બીજું સમજે ને પરલક્ષે સમજે તો શું સમજે? બીજું સમજે કે ન સમજે ને બીજું સમજે. એટલે અહીંયા પહેલી શરત આ છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. સમજવા બેઠો છે એને પણ પહેલી શરત છે કે આ શરત તારે સમજવાનું છે. સ્વલક્ષે સમજ, શું તને પોતાને લક્ષ્યમાં રાખીને સમજ. બીજી રીતે સમજો એટલે કોઈને લક્ષ્યમાં રાખીને પરલક્ષે સમજો, તેથી તારું ચૂકાઈ જશે. અથવા તને આ વાત બીજી રીતે સમજાઈ જશે, સારી રીતે નહીં સમજાય. શરત કરી છે પોતાને પરલક્ષે સમજવાની ઊંધી રીત છે, છોડી દેવી જોઈએ. એનું સમજણનું ફળ આવે યથાર્થ. મોક્ષની ભૂમિકામાં પ્રધાન સાધન જ્ઞાન છે. દ્રષ્ટિ મિથ્યા છે પણ એ મંદ થતી જાય. જો જ્ઞાન યથાર્થ સાચું થાય, સમજણ સાચી થાય, વિવેક સાચો આવે, જ્ઞાન અભિપ્રાય જ્ઞાનનો સાચો થઈ જાય, ઉલટો પલટીને, તો મિથ્યા મન થાય. પણ મોક્ષ માર્ગ શરૂ થાય ત્યારે શ્રદ્ધા અનંત શક્તિથી પરિણમતી હોવાથી, અને જ્ઞાન અને બીજા ગુણો અધૂરી શક્તિથી પરિણમતા હોવાથી દ્રષ્ટિની પ્રધાનતા છે. એટલે ત્યાં સાધન દ્રષ્ટિ તરીકે કહીને એની મુખ્યતાથી પણ વાતો કરી છે. એ મોક્ષ માર્ગની લેવી, મોક્ષમાં જ્ઞાનની પ્રધાનતા લેવી. એમ પરિસ્થિતિ બદલાય છે એમ સમજવામાં લેવું, નહીતર એકની જગ્યાએ બીજું સમજાઈ જશે એમ ન થવું. હા, એવું કરી દે છે. દ્રષ્ટિ પ્રધાનતાથી કરેલી વાતો જોરદાર હોય છે. કેવી? કેમ કે દ્રષ્ટિ તો કેવળ જ્ઞાનને વિષય નહીં કરે, દ્રષ્ટિને પાછા આપે તો એમ કે મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે મોક્ષ નથી
જોઈતું,
એની વિશે જ કરતી નથી દ્રષ્ટિ, એટલે ક્યાંથી માગે, એને જોતી જ નથી. તો એવી જોરદાર વાતો આવે અને વાતનો રસ ચડે ઘણાને, શેનો? વાતનો, દ્રષ્ટિનો રસ નહીં, વાતનો રસ ચડી જાય. વાત તો શબ્દો છે, પૂતગળાત્મક છે, પૂતગળનો રસ ચડે, જળનો. વાણી તો જળ છે, એના રસમાં ચડી જાય. અને મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનની વિવેકની પ્રધાનતા છે, એ છૂટી જાય, ગડબડ છે. એમ નહીં મારા આત્માને નમન કરીશ, તને તને પગે નહી લાગુ, એવું તો બોલવાનું. એને ઉન્મત પ્રલાપતા કે છે. શું? એને ઉન્મત પ્રલાપતા, જેમ કોઈ માણસ પાગલ થાય અને જેમ તેમ બોલે, એમ આ માણસ પણ નિશ્ચયાભાસી જેમ તેમ બોલતો થઈ જાય. એટલે એવી રીતે વાત નથી, વિવેકથી, વિચારથી આત્માના સદગુણો કેમ પ્રગટ થાય, એનું આ વિજ્ઞાન છે, એનું સાયન્સ છે, એનું ગણિત છે, લોજિક છે.
સુખદામાયાનંદ સુશાંત જય ઇનરાત રહે શાંતિયાનંદ સુદામાયા વરતે જયતે પદતે વરતે જય. બોલો પરમકારી શ્રી સદગુરુદેવનો જય, જીનવાણી માતનો જય, સનાતન દિગંબર જૈન ધર્મનો જય.